તારીખ 30/12/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 781 782 અને 783 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 456
મુખ્ય ગૌણના ભેદ સદાય ઊભા થાય છે. પ્રત્યેક સમયમાં પ્રત્યેક પર્યાયમાં કોઈ ને કોઈ મુખ્ય છે, કાંઈ મુખ્ય છે, એના સિવાયનું બધું ગૌણ છે. સર્વજીવોને પોતાના અનુભવથી બુદ્ધિમાં સમજાય એવો આ વિષય છે. તો અહીંયા જેને પોતાનું પરમ પ્રયોજન સિદ્ધ કરવું છે તેને પ્રયોજનભૂત વિષય જ મુખ્ય રાખવાનો હોય એ સિદ્ધાંત પ્રતિપાદન છે. જગતમાં પણ જ્યાં પ્રયોજન મનાયું હોય, જે જીવને જ્યાં પ્રયોજન મનાયું હોય ત્યાં તે પ્રયોજનની મુખ્યતા વશ પરિણામ તે જીવને જોવામાં આવે છે. તો જે પરમ પ્રયોજનનો વિષય છે એની મુખ્યતા હોય અને અન્ય સર્વ કાંઈ ગૌણ હોય એમ કહેવું એ બિલકુલ ઉચિત જ છે. અને એ પદ્ધતિએ અહીંયા એમ કહ્યું કે અધ્યાત્મ દ્રષ્ટિમાં તો અભેદ આત્માની નિશ્ચય આત્માની જ મુખ્યતા છે. અને એ અભેદ આત્માના ગુણભેદો છે તે પણ વ્યવહારનો વિષય છે અને તે ગૌણ કરવા લાયક છે, મુખ્ય કરવા લાયક નથી. જ્યારે અભેદમાં રહેલા અપેક્ષિત ભેદો પણ ગૌણ કરવા લાયક છે તો એ સિવાયના એથી નીચેના સ્તરના જે વ્યવહારનો વિષયો છે તે ગૌણ કરવા લાયક છે એમ આપોઆપ એમાં
સિદ્ધ થઈ જાય,
સિદ્ધ થાય છે. પરમ નિશ્ચયનો વિષય એક શુદ્ધ આત્મા છે, પોતાનું પરમ સ્વરૂપ છે. અને વ્યવહારના વિષયમાં અનેક સ્તરે અનેક પ્રકારે વ્યવહારના વિષયભૂત તત્વોને પ્રતિપાદન કરવામાં આવે છે. એનો વિચાર કરવામાં આવે તો સર્વથી ગુણભેદો છે શુદ્ધ આત્મામાં રહેલા એના સ્વભાવના પ્રકારો છે જેને ગુણભેદો કહેવામાં આવે છે, જેને એની શક્તિઓ કહેવામાં આવે છે, તે ભેદ છે, એ વ્યવહારનો વિષય છે. પોતાની શુદ્ધ અવસ્થા હોય તે ક્ષાયિકપણે પરિણમેલી હોય, ક્ષાયિક ભાવે હોય, ઉપશમ ભાવે હોય કે ક્ષયોપશમ ભાવે હોય, એ ત્રણેય પ્રકારની શુદ્ધ અવસ્થા હોય, વિકસિત અવસ્થા હોય તો પણ એ વ્યવહારનો વિષય છે. રાગાદિ પર્યાય જેને ઉદય ભાવ કહેવામાં આવે છે એ પણ વ્યવહારનો વિષય છે. અને દેવ ગુરુ શાસ્ત્ર જે ઉદય ભાવમાં વિષય થાય છે તે પણ વ્યવહારનો વિષય છે. અથવા તમામ પ્રકારની શુભ ક્રિયા અને શુભ ઉપયોગ એ વ્યવહારનો વિષય છે. એ બધું તમામ પ્રકારના વ્યવહારનો વિષય વ્યવહારને ગૌણ કરાવ્યો છે એમાં એ વિષય આવી જાય છે. એમ કરવાનું કારણ શું, એની પાછળ હેતુ શું, એમ જો વિચારવામાં આવે તો તે વ્યવહારના વિષયભૂત તત્વોનો આશ્રય થતા, મુખ્યતા થતા, અવલંબન થતા રાગની ઉત્પત્તિ થાય છે, વિતરાગતાની ઉત્પત્તિ થતી નથી. ઉલટાની રાગની ઉત્પત્તિ થતા વિતરાગતા હણાય છે, તેથી તેને નિષેધ કરવામાં આવ્યો છે. મોક્ષ માર્ગને વિશે આ સિદ્ધાંત છે. એ સિદ્ધાંત અનુસાર અહીંયા 780માં બોલી દીધું છે કે તેથી ભેદને ગૌણ કરીને તેને વ્યવહાર કર્યો છે. વ્યવહાર તે પરને લીધે છે એમ નથી, એટલે સર્વથા વ્યવહારનો વિષય પરને લીધે અથવા પરદ્રવ સ્વરૂપ છે એમ નથી. કહેવાય ખરો એને ગૌણ કરવા માટે એને પરદ્રવ્યમ પરભાવમ હેયમ એમ કહેવા, પણ એ કાંઈ પરને લીધે છે અથવા પર છે એવું નથી. ભેદ એટલે ગુણભેદો, પણ તે ગૌણ છે માટે તેને વ્યવહાર કર્યો છે, અથવા વ્યવહાર કરીને એને ગૌણ કરાયો છે તે વિષયમાં ભેદ એટલે ગુણભેદો આવે છે. પર્યાયમાં શુદ્ધ પર્યાય પણ આવે છે, કેવળ જ્ઞાન પર્યંતની શુદ્ધ પર્યાય, એ પણ ક્ષાયિક પર્યાય છે. કેવળ જ્ઞાનની
ક્ષાયિક
પર્યાય છે, યથાખ્યાત ચારિત્રની ક્ષાયિક
પર્યાય છે,
ક્ષાયિક સમ્યક દર્શનની પણ ક્ષાયિક પર્યાય છે. એ બધા વ્યવહારનો વિષય છે, તે અધ્યાત્મનો શુદ્ધ વ્યવહાર છે, તો પણ તે આલંબનનો વિષય નથી, તો પણ તે મુખ્ય કરવાનો વિષય નથી. એ સિદ્ધાંત એમને એમ રહે છે. તે ભેદ પર્યાય કે વિકલ્પ તે બધા સ્વનો અંશ છે, તે કાંઈ પરના કારણે નથી. એમનું એ છે એનું કારણ કોઈ પર પદાર્થ નથી. આત્મામાં ગુણ ને શક્તિઓના અનેક ભેદ છે, તેનું કારણ કોઈ પર્યાય કોઈ અન્ય પદાર્થ નથી. અથવા આત્માને શુદ્ધ કે અશુદ્ધ પર્યાય છે, એનું કારણ શુદ્ધ પર્યાય પણ કોઈના કારણે નથી, અને અશુદ્ધ પર્યાય પણ કોઈના કારણે નથી. પોતાના કારણથી છે, એનો પોતાનો અંશ છે, પણ તે તે અંશના આશ્રયે ધર્મ થતો નથી, તે તે અંશના આશ્રયે પ્રયોજન સિદ્ધ થતું નથી, પ્રયોજનની સિદ્ધિ થતી નથી, પ્રયોજન પ્રાપ્ત થતું નથી, પ્રયોજન સરતું નથી, માટે તેને ગૌણ કરીને વ્યવહાર કર્યો છે, અથવા તેને વ્યવહાર કરીને ગૌણ કરાવી નાખ્યો છે એ વિષયને, અને અભેદને મુખ્ય કરીને તેને નિશ્ચય કર્યો છે, અથવા તેને પરમ નિશ્ચય કરીને મુખ્ય કરાવ્યો છે. એમ વાત છે, મુખ્ય તે નિશ્ચય એટલે તેને મુખ્ય કરીને નિશ્ચય કર્યો છે, અને એ રીતે એની મુખ્યતા કરાવી છે, તે યોગ્ય છે એમ કહે છે. તેથી અહીં એ સિદ્ધાંતનું પ્રતિપાદન થયું કે એ પોતાનું શુદ્ધાત્મ સ્વરૂપ છે તે મુખ્ય કરવા યોગ્ય છે, બાકીનો વિષય જાણવા યોગ્ય છે, જાણીને ગૌણ કરવા યોગ્ય છે, જાણીને મુખ્ય કરવા યોગ્ય નથી. જાણેલો પ્રયોજનવાન છે, પણ મુખ્ય કરતા એ પ્રયોજન એની સિદ્ધિ નહીં થતાં પ્રયોજનની અસિદ્ધિ થાય છે, અથવા રાગાદી ઉત્પન્ન થાય છે. જે કોઈ સામે આવે છે એનું જ્ઞાન એટલા પૂરતું કરવું પ્રયોજન છે કે એની સાથે અથડામણ થાય નહીં, કરીને ચાલી શકાય.
બરોબર,
એટલું પણ જો જ્ઞાન કરવાનો નિષેધ કરીએ તો અથડામણ થવાનો અવસર છે. તો આગમના જે જે વિષય અપ્રયોજનભૂત વિષય છે, એટલે કે મુખ્ય કરવાના વિષય નથી, માત્ર જાણવાના વિષય છે, તેનું જ્ઞાન માત્ર જાણવા પૂરતું કરવું, ત્યાં રોકાવાનું નથી, એ ધ્યાનમાં રાખવું જોઈએ એમ કહેતા. ત્યાં અટકવાનું ન થાય, રોકાવાનું ન થાય, એટલો લક્ષ્ય અવશ્ય અવશ્ય હોવો જોઈએ એમ કહેવાનું.
જાણવાનું શા માટે એટલું રાખ્યું? જાણવાનું એટલું શા માટે રાખ્યું છે?
વિષયભૂત પદાર્થો નો પક્ષ રહ્યો છે, એ એના પક્ષમાં ઉભો છે. અનાદિથી
બરાબર
એ ઉદયના પક્ષમાં ઉભો છે, ઉદયને સર્વસ્વ માનીને. પછી શુભરાગના પક્ષમાં ઉભો છે, શુભરાગરૂપ વ્યવહારને સર્વસ્વ માનીને. અને શુદ્ધ પર્યાય તો એની પાસે છે નહીં, છતાં ક્ષોક્ષમ ભાવે જે જ્ઞાનાદિ બુદ્ધિનો વિકાસ વગેરે છે એના પક્ષમાં પણ એ ઉભો છે. નિર્મળ પર્યાયો, સમ્યક દર્શન આદિની શુદ્ધ પર્યાયો તો એને નથી, એટલે એનો તો એને કઈ પક્ષ કરવાનો પ્રશ્ન રહેતો નથી. પણ ન હોવા છતાં એનો રાગ કયા કરીને પક્ષમાં ઉભો છે કે મારે કેવળ જ્ઞાન જોઈએ, મારે સમ્યક દર્શન જોઈએ. એમ અનુચિત રીતે મુખ્યતા શુદ્ધ પર્યાયની પણ કરે છે, અને ક્યારેક નિશ્ચયાભાસી થઈને અનુચિત રીતે એ શુદ્ધાત્માની મુખ્યતા પણ કરે છે. હા, પણ તેમાં ખરેખર શુદ્ધાત્માની મુખ્યતા નથી, પણ શુદ્ધાત્માને ઓળખ્યા વિના, શુદ્ધાત્માને જાણ્યા વિના, શુદ્ધાત્માનો અનુભવ કર્યા વિના માત્ર તે સંબંધીના કલ્પિત ભાવો જે છે એને જ શુદ્ધાત્મા માનીને તેનો પક્ષ કહે છે.
બરાબર,
એટલે એને અનુચિત કહેવામાં આવે છે. નહીં તો શુદ્ધાત્માનો પક્ષ થવો એ કોઈ અનુચિતતા નથી. સર્વપ્રથમ જીવનો પક્ષ જ બદલાય છે, તે અનાદિનો વિપક્ષમાં છે. પ્રથમમાં પ્રથમ એ સ્વરૂપ સન્મુખ થઈને, સમ્યક સન્મુખ થઈને આત્માના પક્ષમાં, શુદ્ધાત્માના પક્ષમાં આવે છે. ત્યારે પણ એને એટલી વિચિક્ષણતા છે કે આ પક્ષમાં રોકાતા જે રાગની ઉત્પત્તિ થાય છે એ પણ ટાળવા જેવી છે, એમાં પણ રોકાવા જેવું નથી. તેથી તે પક્ષાંતિ ક્રાંત થઈને સમયસાર થાય છે.
બરાબર,
એ વિશે કર્તા કર્મધિકારમાં છેલ્લે છેલ્લે આચાર્ય મહારાજે પાંચ ગાથામાં લીધો છે.
એકવાર પક્ષમાં આવવું એટલે,
પક્ષમાં આવવું એટલે પક્ષ બદલવો, વ્યવહાર નયનો પક્ષ બદલવો, અને શુદ્ધાત્માને ઓળખીને એનું આકર્ષણ અને એનો મહિમા ઉભો થાય એ રીતે એનો પક્ષ થવો, એને આત્માનો પક્ષ કહેવામાં આવે છે. છતાં વિતરાગ માર્ગ હોવાથી ત્યાં હજી માર્ગ શરૂ થયો નથી, માર્ગની ભૂમિકા શરૂ થઈ છે.
બરોબર,
પણ માર્ગ શરૂ થયો નથી, કેમ કે વિતરાગ માર્ગ તો પક્ષાંતિ ક્રાંત છે, કોઈ પક્ષમાં દ્વંદ્વમાં પડતો
નથી
એવો માર્ગ છે.
બધું મૂકી દેવાની વાત
ભગવાને મૂકી શકે બધું, પણ ભગવાનને શું કરવા સ્થાપ્યા છે? એ અમારો આદર્શ છે, એ જ્યાં પહોંચ્યા ત્યાં અમારે પહોંચવું છે. એમણે જે કર્યું તે અમારે કરવું છે, એમને અનુસરવું છે.
બરોબર,
માટે એમની સ્થાપના
છે.
સ્થાપના માટે સ્થાપના નથી, પરંપરા માટે સ્થાપના નથી, પદ્ધતિ માટે સ્થાપના નથી. સ્થાપના તો ત્યાં પહોંચવા માટે,
પહોંચવા માટે છે.
પહોંચવા માટે સાધક છે કે બાધક છે એટલો કરવાનું છે.
બરોબર, આદર્શ છે,
આદર્શ છે,
પ્રતિમા આદર્શ છે.
સાત સમય
પરમ પ્રયોજન નો વિષય તો આગમે ક્યાં 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 આવે છે?
સર્વત્ર આવે છે, એ કહેવા માટે જ બધા આવે છે. એના અસંખ્ય ભેદમાં રોકાઈ ગયેલો છે, વિભિન્ન પ્રકારના દેહ વિભિન્નપણે રોકાયેલા છે, એને ત્યાંથી ઉખાડવા માટે એ વિષયનું વિવરણ પણ આવે છે. પર્યાય આવે તો પણ તું અટકતો નહીં, આવા વેશ થી પર્યાય આવે તો પણ તું અટકતો નહીં. સમયસાર માં એને ભેદ કરી દીધા છે, નવે તત્વો ને વેશ કહી દીધો છે, મોક્ષ પર્યાય ને પણ વેશ કર્યો છે. જીવ પરમાત્મ પદ છે, પરમાત્મ પદ કે જે સર્વોત્કૃષ્ટ તત્વ છે, એ એક જ લક્ષ કરવા યોગ્ય ને મુખ્ય કરવા યોગ્ય છે. એમ જો આગમ ને વિશે પરમાગમ ને વિશે કહેવામાં આવ્યું હોય તો એમાં અન્યાયુક્ત શું છે? દેખાય છે કઈ એમાં? અહીંયા અને એ એક એવો વિષય છે કે કોઈ પણ જીવ કોઈ પણ કાળે અંતર્મૂર્ત પણ એ પરમાત્મ પદમાં સ્થિર ઉપયોગે રહે, સ્થિર થઈને રહે, એકાગ્ર થઈને રહે, એના પરિણામ તો એની મુક્તિ તત્કાળ થાય છે, સદેહે મુક્તિ થઈ જાય છે. આયુષ ભલે પૂરું નથી હોય, આયુષ પૂરું થાય ત્યારે જ મુક્તિ થાય નથી, સદેહે પણ મુક્તિ થાય છે, જેને અર્યંત દશા કહેવામાં આવે છે. આવું એ સર્વોત્કૃષ્ટ પદ છે, આટલું સર્વોત્કૃષ્ટ છે કે જેની અંતર્મૂર્તની એકાગ્રતા મુક્તિને ઉત્પન્ન કરે છે, મુક્તિને ઉભી કરે છે. અને એ સિવાયનું કોઈ પણ તત્વ, અન્ય દ્રવ્ય કે અન્ય ભાવ, એ રાગની જ ઉત્પત્તિનું કારણ થાય છે, દુઃખની ઉત્પત્તિનું કારણ થાય છે, કે જેનાથી જીવના જ્ઞાન અને આનંદ પ્રાણની હાનિ થાય છે અથવા હિંસા થાય છે. પાછું એમ નથી કે બીજાથી થોડુંક કાર્ય થાય છે મુક્તિ સંબંધીનું, એવું તો છે નહીં. આનાથી મુક્તિનું કાર્ય થાય, સ્વરૂપના અવલંબનથી પણ મુક્તિનું કાર્ય થાય, પ્રયોજનનું કાર્ય થાય, અને એ સિવાય અન્ય કાંઈના અવલંબનથી પણ મોક્ષ માર્ગ રૂપી કોઈ મુક્તિ બાજુનું કાર્ય થાય, એવું તો બિલકુલ નથી. મોક્ષ અધિકારમાં કુંકુંદ આચાર્ય દેવે એની ચર્ચા કરી છે, પ્રતિક્રમણમાં બોલીએ, પ્રતિક્રમણ પ્રતિસરણ ધારણા નિંદા ગથા કરીને આઠ બોલ લીધા છે. એ બધા શુભ ભાવો વિષકુંભ છે એમ આગળ કહેવાના છે, એની વાત અહીંયા થોડીક નાખી દીધી છે. વિષકુંભ છે એમ કોઈ નાખી દીધી છે. નિષ્કુંભ કેવી રીતે સાધકોના જીવનમાં જોવામાં આવે છે? પ્રશસ્ત દ્વેષ છે, પોતાના દોષની નિંદા કરે, આત્મ સાક્ષી કરે, ગુરુજનની સાક્ષી કરે, ગુરુજનની સાક્ષી કરે તેને ગ્રહા કરે છે, આત્મ સાક્ષી કરે તેને નિંદા કરે છે. એ પ્રશસ્ત પ્રકારનો જીવનો દ્વેષયુક્ત પરિણામ છે, અણગમાનું પરિણામ. આ ન જોઈએ, આ દોષ મને ન જોઈએ, એવો એક પ્રશસ્ત દ્વેષનો પ્રકાર છે. એ શુભભાવ છે, એ શુભભાવથી ખરેખર સમ્યક દર્શન વગર તો કોઈના દોષ ટળતા નથી. પણ સમ્યક દર્શન સહિત સાધક જીવને એવા પરિણામ થાય છે ત્યારે એના દોષ મંદ થાય છે, ઘટે છે. શું, એમાં એકલું શુદ્ધ છે, પેલા ને એકલું શુદ્ધ નથી,
નિત્યાત્મા
અશુદ્ધ સાથે છે, કેમ કે એને એ કર્તવ્ય માને છે, એને ધર્મ માને છે. તો સાધક જીવને દોષ મંદ થવાનું કારણ છે, પણ સાધક જીવને દોષના અભાવનું કારણ તો નથી. અભાવનું કારણ તો એ શુદ્ધાત્માનું અવલંબન લે અને પરિણામ શુદ્ધ થાય ત્યારે જ એને દોષનો અભાવ થાય છે. માટે એવા મોક્ષ માર્ગના પરિણામ તે અમૃત કુંભ છે એમ નાખ્યું છે. અને એ સિવાયના બધા પરિણામ તે વિષકુંભ છે એમ નાખ્યું છે. કેમ કે જેમ વિષ દ્વારા પ્રાણ હણાય છે તેમ શુભાશુભ પરિણામ અથવા શુભાશુભ રાગ દ્વારા વિતરાગતા રૂપી પ્રાણ હણાય છે, જ્ઞાન ને આનંદ રૂપી પ્રાણ ની હાનિ થાય છે, હિંસા થાય છે. પણ એ વિષયથી ઘણા જીવોનો સમૂહ, સંપ્રદાયોમાં પણ મોટા ભાગનો સમૂહ અજાણ્યો હોવાથી માત્ર શુદ્ધને કરવાનું કાર્યને ધર્મ માનવાની પદ્ધતિ અને પરંપરા ચાલી ગઈ, ચાલી રહી. તો તેથી કઈ અધર્મ ધર્મ થાય એમ તો બની શકતો
નથી.
નીચે એવું બોલશે
જ બોલશે
કે ધર્મ તો અહિંસા સ્વરૂપ, જાણે પરજીવને મારવો નહીં તે અહિંસા નથી. ધર્મ તો અહિંસા સ્વરૂપ છે, પણ પરજીવને મારવો તેટલું જ અહિંસાની મર્યાદા નથી. મારવો નહીં એમ કે બીજા જીવને ન મારવો અથવા બીજા જીવોના પ્રાણની રક્ષા કરવી એને અહિંસા કહે છે. કરવી એટલે કરવાનો રાગ, કરી શકે છે એ તો પ્રશ્ન નથી. કોઈનો આયુષ્ય તો કોઈને આધીન છે. જીવ જીવે છે, વ્યવહાર જીવત્વ છે 10 પ્રાણનું, તો એ પણ એના આયુષ્યને કારણે છે. કોઈના મારવા જીવાડવાને કારણે એ આયુષ્યનું હોવું નહીં હોવું બનતું નથી. પણ બીજા જીવોને મારવાનો પરિણામ જેમ પાપ છે, મરે કે ન મરે એની સાથે સંબંધ નથી. બીજા જીવોને જીવાડવાના પરિણામ જે પુણ્ય છે, એમાં જીવે ન જીવે એનો કોઈ અધિકાર કોઈને નથી. એવા બંને પ્રકારના શુભ અને અશુભ ભાવ છે, એમાં બીજા જીવને મારવો નહીં તે અહિંસા છે એટલું જ નથી. નથી એટલે અહિંસા નથી એટલે એટલી જ કોઈ અહિંસાનું સ્વરૂપ નથી. પણ કોઈ પણ જીવને મારવાનો કે જીવાડવાનો વિકલ્પ જ ન ઉઠવો, રાગ ન થવો અને વિતરાગતા થવી તે અહિંસા છે. અહિંસા પરમો ધર્મ,
પરમો ધર્મ
કે છે કે નહીં સૂત્ર છે કે નહીં? કઈ અહિંસા છે? એ અહિંસા બીજા જીવ માટેની વાત નથી, એ પરમ ધર્મ છે. આત્માના વિતરાગ પરિણામને પરમ ધર્મ કહેવામાં આવે છે. પણ એ વાત લોપાઈ ગઈ એટલે બહારની વાત બાહ્ય દ્રષ્ટિથી પકડાઈ ગઈ અને જગતમાં તો ગાડરિયા પ્રમાણની જિંદગી ચાલે છે એમ ચાલ્યું. કોઈ પણ જીવને મારવાનો કે જીવાડવાનો વિકલ્પ જ ન ઉઠો. એ કારણ કે બે વાત શું કરવા લીધી કે જીવાડવાનો વિકલ્પ ન ઉઠો, ત્યારે કોઈ એમ તર્ક અંદર લઈ આવે તો પછી મારવાનો વિકલ્પ કરે ને, કરવો અમારે એમ વાત નથી. એ તો વાત જ નથી, ત્યાં એ વાત નથી છે. કે અપ્રતિક્રમણ તો એટલે પાપના પરિણામ તો વિષકુંભ છે, પણ પ્રતિક્રમણને આયા જો વિષકુંભ કહ્યું હોય તો એ શુભ ભાવને લક્ષીને કહ્યું છે. ખરું નિશ્ચય પ્રતિક્રમણ તો દોષનો અભાવ થાય તે દોષથી પાછા વળવું છે, એવું જે નિશ્ચય પ્રતિક્રમણ છે તે અમૃતકુંભ છે. અને એ અધિકાર નિયમસારમાં ચાલ્યા છે. નિશ્ચય પ્રતિક્રમણ કોને કહેવાય, વ્યવહાર પ્રતિક્રમણ કોને કહેવાય, નિશ્ચય ભક્તિ કોને કહેવાય, વ્યવહાર ભક્તિ કોને કહેવાય, નિશ્ચય પ્રત્યાખ્યાન કોને કહેવાય, વ્યવહાર પ્રત્યાખ્યાન કોને કહેવાય, એ બધો એક એક વિષય પર આખો અધિકાર છે, પ્રકરણ છે આપણે. પણ નિશ્ચયના વિષયથી અજાણ્યા હોવાને લીધે વ્યવહારને જ નિશ્ચય માનવાનું બન્યું છે, અને તેથી માર્ગે ચડવાને બદલે ઉન્માર્ગે જવાનું બન્યું છે. અરાદી સ્વભાવમાં શ્રદ્ધા, જ્ઞાન, રમણતા, તે જ અહિંસા છે. અહિંસા કોને કહેવી એની અસ્તિત્વની વ્યાખ્યા છે કે પોતાનો જે વિતરાગી સ્વભાવ, અરાગી સ્વભાવ, અરાગી ને વિતરાગીમાં શું ભેદ પાડવો છે કહેવું છે તો એક જ વાત, પણ રાગ તેમાંથી ચાલ્યો ગયો છે ને વિતરાગી એમ નહીં. જે ત્રણેય કાળે રાગાદિ રહિત છે, રાગ નહીં તે અરાગ,
બરોબર,
રાગ જેમાં નથી તે અરાગી છે. વિતરાગમાં જેમાં રાગ વ્યતીત થઈ ગયો, થતો તો તે બંધ થયો, તેને વિતરાગી કહે છે. આમ એનો વાચી વાચકનો ભેદ છે બે શબ્દો વચ્ચે. તો ખાસ કરીને જે પરિણામમાં રાગાદિ થતા હતા તે પરિણામમાં રાગાદિ થવા બંધ થઈ ગયા, વ્યતીત થઈ ગયા, નવા રાગાદિ ઉત્પન્ન ન થયા, તેથી તેને વિતરાગી પરિણામ કહેવામાં આવે છે. એ વિતરાગી પરિણામ સ્વભાવ સ્વરૂપ હોવાથી, જેવો સ્વભાવ છે તેવા જ સ્વભાવ સાદ્રશ હોવાથી સ્વભાવને પણ ક્યારેક વિતરાગી સ્વભાવ કહેવામાં આવે છે. પણ મૂળમાં સ્વભાવ વિતરાગી નથી, મૂળમાં સ્વભાવ તો અરાગી છે, વિતરાગી નથી. વિતરાગી તો પરિણામ છે, પણ પરિણામની મુખ્યતાથી સદ્રષ્ટા જોઈને સ્વભાવને એ વિશેષણ લગાવવામાં આવે છે. ત્યારે સમજીને લગાવવામાં આવે તો દોષ નથી, પણ સ્વરૂપમાંથી પણ રાગ જીતી ગયો એમ કહેવા ત્યાં માગતા એમ
સમજો.
છે નહીં અને થશે નહીં,
નિગોદમાં જાય છે,
ગમે ત્યાં નિગોદના કાળમાં, અનંત કાળ નિગોદમાં રહ્યો, પ્રચુર કષાય કલંકનો એ કાળ
છે.
જીવના પરિણામમાં પ્રચુરમાં પ્રચુર કષાય કલંક હોય તો તે નિગોદ અવસ્થામાં છે, ત્યાં પણ એનો સ્વભાવ રાગી જ રહે છે. સ્વભાવમાં રાગ થઈ શકતો નથી. એ વાત બહુ સરસ સ્થાપી છે સ્વભાવ થાય છે, જેમ કંચન ને કાટ લાગતો નથી, જેમ અગ્નિ ને ઉદય લાગતી નથી, એમ સ્વભાવની અંદર રાગાદિ લાગી શકતા
નથી.
સ્વભાવ એ આત્માનો એક એવો અભેદ ગઢ છે, અભેદ કિલ્લો છે, કે જ્યાં રાગની પહોંચ નથી. તો રાગના નિમિત્તોની પહોંચ થાય કે પરદ્રવ્યની એ તો બની શકે એવું
નથી.
જન્મમરણ કરતા દુઃખ વધારે છે, જન્મમરણ નું દુઃખ સમજે છે લોકો, બાકી એને જે પરિણામમાં આકુલતા છે એનો પારો એટલો બધો છે. એક દ્રષ્ટાંત આપીએ કે એને પોતાને એની ખબર નથી પડતી કે કેટલું દુઃખ છે. એક માણસને કોઈ છરી મારે ત્યારે એને દુઃખ થાય છે, બીજો ઘા મારે ત્યારે એને, ઘા ઉપર બીજો ઘા મારે ત્યારે એ વધારે દુઃખ થાય છે, એમને પેલો માયરાજ કરે ત્યારે એનું દુઃખ વધતું જાય છે. પછી એક અવસ્થા એવી આવે છે એ બેભાન હોય છે, પેલો મારે તો એનું દુઃખ કઈ ઘટી ગયું છે
નહીં,
પછી મારે
વધતું જ છે,
પણ એની દુઃખની માત્રા એટલી છે કે એને પોતાને પણ એ દુઃખ કેટલું છે એ જાણવાનું જ્ઞાનમાં ઉઘાડ રહી શકતો નથી. એવું જ્ઞાન અવરાઈ ગયું છે, એ નિગોદની અવસ્થામાં જ્ઞાન એકદમ અવરાઈ ગયું છે, એટલું બધું દુઃખ છે, દુઃખનો પાર નથી એટલું દુઃખ છે.
સાત નરક માં દુઃખ
એ સાત ની નારતી કરતા નું દુઃખ અનુભોજ નું દુઃખ
અનંતો
સંગની પંચેન્દ્રિય છે નારકી છે એ તો
સંગની પંચેન્દ્રિય
સંગની પંચેન્દ્રિય છે એના કરતા ચાર ઇન્દ્રિય ને ત્રણ ઇન્દ્રિય ને બે ઇન્દ્રિય ને
વધતો
વધતો દુઃખ
અનંતો
વધી જાય છે
ત્યાં જવું નથી હવે અમારે
જાણવું હોય તો સ્વભાવ વરાગી છે જે સ્વભાવ ત્યાં પણ નિર્લેપ રહે છે એવા પ્રચુર દુઃખ અને પછી પ્રચુર કસાય થી જે
નિર્લેપ
લીપાતો નથી એવું જે તત્વ છે એ તત્વ નો આશ્રય લેવો એનું અવલંબન લેવું પોતાનું જ સ્વરૂપ છે કઈ બીજું બીજાનું તો નથી કે ન થઈ શકે પોતામાં રહેલું પોતાનું
સ્વરૂપ
સ્વરૂપ છે અનંત વિતરાગો એ આ વાત કહી છે ભાઈ તું તારા પરમ સ્વરૂપ નું અવલંબન લે અમારી ભક્તિ કર એમ પણ વિતરાગો એ કહ્યું નથી એમને તો એમ કહ્યું કે અમારી ભક્તિ કરીશ તો તને રાગ થશે અમારે ક્યાં તને રાગી બનાવો છે તું રાગી તો છો વિતરાગી થવા આવશે તો એમ કહીએ કે તું તારા સ્વરૂપ નું અવલંબન લે
મોટાઈ છે સરસ વાત
અમને અપેક્ષા પણ નથી તારી ભક્તિની જેને બીજાની ભક્તિની અપેક્ષા હોય તેને એટલા પરિણામમાં દીનતા છે પરિણામમાં એટલી દીનતા છે એમ કહે કે મારી ભક્તિ કરો
કરો
તો એમ કહેનાર પોતે દીન છે ભક્તિ કરાવનાર પાસે એમાં એની પ્રભુતા રહેતી
નથી
ભાવમાં શ્રદ્ધા કરવી અભેદ શ્રદ્ધા કરવી અરાગી સ્વભાવનું સ્વસંવેદન વેદન જ્ઞાન કરવું માત્ર જાણવું એમ નહીં પણ એને અનુભવરૂપ જ્ઞાન કરવું અને એમાં એકાગ્રતા રાખવી તે જ વિતરાગી પરિણામ રૂપ અહિંસા છે તેમાં પોતાનો જીવ પણ દુભાતો નથી દુઃખી થતો નથી અને એ પરિણામના નિમિત્તે બીજા કોઈ જીવને પણ દુભવવાનું થતું
નથી વાહ બે કામ થઈ ગયા
જે પોતાને દુભવે પોતાના પોતાના પોતાને દુઃખથી ન છોડાવી શકે એ બીજાને દુઃખથી છોડાવી શકે એ વાત તો ન્યાયથી પણ બેસે એવી
નથી
પોતે ભીખ માગે અને બીજાને ભીખ માગી માગીને દાન દે એ વાત કેટલી ઉચિત છે એ દેખીતી રીતે જ બરાબર
નથી
એ સાક્ષ અને વિકાસમાં
આવો માન સ્વભાવવાન હતો ક્યાં સુધી ક્યાંય ગયો માન સ્વભાવવાન છે પોતે
ક્યાં ગયો નથી પોતે લક્ષ્મથી હટાવ્યો છે
લક્ષ્મથી
ક્યાં ગયો નથી બીજા ઉપર લક્ષ્ય કરી કરીને પોતાનું લક્ષ્ય કરતો નથી બીજાનું લક્ષ્ય કર્યા કરે છે કરી કરી કરીને એ જ કર્યા કરે છે પોતાનું લક્ષ્ય કદી પણ કરતો નથી બાકી પોતે ક્યાંય ગયો નથી ને જાય એને નથી એ ચાલે જઈ શકે એવું ભાન
નથી
કારણ પોતે
કારણે પોતે
કારણ પોતાનું અજ્ઞાન પોતાનું અજ્ઞાન નું કારણ શું છે અકારણ પણ અનાદિથી છે સોનું ખાણમાં કેમ માટીની હારે અશુદ્ધ થઈને રહ્યું છે અનાદિથી રહ્યું છે કોઈએ અહીંયા મૂકી આવ્યું છે સોનાની ખાણમાં સોનું કોઈ મૂકી આવ્યું નથી અનાદિથી છે અનાદિથી આ જીવને અજ્ઞાન વર્તે છે જે જીવને આત્માના સાચા સુખની પીપાસા થાય છે પીપાસા લાગે છે એ જીવને વિવેક આવે છે કે આ અજ્ઞાન મારે મટાડવું જોઈએ અને મારા જ સ્વરૂપનું જ્ઞાન મારે કરવું જોઈએ શ્રીમદજી પદ લખ્યું છે 15 વર્ષની ઉંમરે શ્રીમદ રાજચંદ્ર કે કોણ હું સાથી થયો શું સ્વરૂપ છે મારું ખરું ખરેખર હું કોણ આ મનુષ્ય થયો તો કેમ કરતા થયો જો મનુષ્ય થયો તો મનુષ્ય એ જ મારું સ્વરૂપ છે કે મારું ખરેખર સ્વરૂપ કોઈ બીજું છે કોના સંબંધે વળગણા, આ બુદ્ધિ મારા સંબંધોની જે વળગણા છે, આટલા આટલા સંબંધો છે, એ કોને કારણે છે, તે રાખવા યોગ્ય છે કે ત્યાગવા યોગ્ય છે, આનો જે વિચાર કરે શાંતિથી, શાંત ચિત્તે,
શાંત ભાવે, એના
વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો
કર્યા
તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો પોતાનું ખરું સ્વરૂપ શું, એ જ્ઞાન જેને થાય તેને આત્મિક જ્ઞાન થયું. એ આત્મજ્ઞાન એ એક જ જ્ઞાન એવું છે કે જે ભવભ્રમણનો છેદ કરે છે. જગતમાં આત્મજ્ઞાન સિવાય પરિભ્રમણ અથવા ભવભ્રમણ મટવાનો કોઈ ઉપાય નથી. લાખ કરોડ ક્રિયા કરે પણ એ કોઈ ક્રિયા એને ભવભ્રમણથી મટાડવામાં કામ આવે એવી
નથી.
આત્મજ્ઞાન છે એ જ મૂળમાંથી છેદ કરે છે, અને એ આત્મજ્ઞાન વિના બધું રણમાં પોખ મૂકવા દેવું અથવા એકડા વિનાના બધા મીંડા છે એની કિંમત શૂન્ય છે, કોઈ એની કિંમત નથી. એવું આગમની અંદર પોકારી પોકારીને જિનમાર્ગને વિશે કહેવામાં આવ્યું છે. થોડી બચત રહે તો એમાં પગર ખાલી આવે, ઘોડાનો બહુ શોખ, ચામડાના ઘોડા હરા હરા લઈ આવે, પછી માંદો પીડ્યો એટલે ભીખ માંગવા ગયો, માંદો પીડ્યો છે મારી પાસે બચત નથી, દવા દારૂ લાવવા છે, નહીં હું દવા દારૂ મળે તો હું મરી જઈશ. મૂર્ખા, આ અત્યાર સુધી કમાઈ કમાઈને જોડામાં નાખા, 50 જોડી પગરખા પડ્યા છે, એને શું કરવાનું, વાંધણ કરવાનું? હવે એને કાંઈ મશીનું લીમડે નહીં ચોપડે, નહીં ચોપડાય તો
બરોબર. એમ જ
એમ જીવો પુરુષાર્થની મૂડી આત્મજ્ઞાન કરવાને બદલે બીજા બીજા કાર્યોમાં ખર્ચી નાખે,
ખર્ચી નાખે,
આમ આમ થાય છે.
સરસ વાત છે.
ખર્ચ ક્યાં કરવું એનો વિવેક નથી. અત્યારે તો એવું લગભગ વ્યવહારમાં જોવામાં આવે છે, ઠંડી પડે છે, પંડ ઉપર કપડાની જોગવાઈ નહીં, દાઢી ચડેલી કોઈ હેલામત કરવાનો
સગવડ
નહીં. એક તો કપડા મેલા હોય, ફાટલા હોય, એમાં દાઢી ચડી હોય એટલે માણસ વધારે ગરીબ દેખાય, પણ બીડી ઊભા ઊભા પીએ એના વગરનો આવે. હવે આવી મોંઘા ભાવની બીડી પીતા પીવામાં એને પૈસા ખર્ચવાનો વાંધો નથી, પણ એને જે જરૂરી ચીજ છે
એનો વિવેક નથી. ક્યાં કહું કરે,
ક્યાં ખર્ચ કરવા, એનો
વિવેક નથી.
આમ છે
એમાં પુરુષાર્થની મૂડી
એ તો દેખાય આપણને, આવું છે. અહીંયા એનો પુરુષાર્થ બીજે બીજે ખર્ચે અને સ્વરૂપ પ્રાપ્તિનો ઉદ્યમ ન કરે તો એ પણ કાંઈ ઓછી મૂર્ખાય નથી. એવી જ ભૂલ છે. ભયથી, આજ્ઞાથી, સ્નેહથી કે લોભથી કુદેવ, કુવાગમ તથા કુલિંગી વેશધારીને પ્રણામ કે તેમનો વિનય જે સમ્યક દ્રષ્ટિ છે તે કરતો નથી. સ્વામી કાર્તિકેયની ગાથાઓ માંથી આ વિશે પ્રવચન આવે છે કે ભાઈ આપણે અન્ય મત જે કુદેવ જીનમત સિવાય નિર્દોષ પરમાત્મા જ્ઞાનેન્દ્ર દેવ, નિર્ગ્રંથ ગુરુ અને તેમના કહેલા જે આગમ, એ સિવાય ભયથી કોઈ અન્ય વેશ ધારીને, એટલે બીજા ગુરુ ન હોવા છતાં, ગુરુપદે ન હોવા છતાં, આત્મજ્ઞાન ન હોવા છતાં, આત્મજ્ઞાન તે શ્રીમદ ગેલની છે ને, તે સાચા ગુરુ હોય. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ જોડ, બાકી કુલગુરુ કલ્પના આત્મા થી નહીં જોઈ.
બહુ સરસ વાક્યા.
બીજા આત્મજ્ઞાન વિના ગુરુ થઈને બેઠા હોય તો તે ગુરુ તો નથી, પણ આત્માર્થી એ નથી, એમ કે છે. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ જોઈ, બાકી પૂર્વ ગુરુ કલ્પના, એ તો કલ્પિત ગુરુ છે. આત્માર્થી પણ ધ્યાન
નથી,
આત્માર્થી નહીં, ત્યાં તો અમે આત્માર્થી જોતા નથી, એમ કે છે. તો કહે છે કે ભયથી એને ન માનવું, અન્યમતીને કે સ્વમતીને, ભયથી પણ એને મનાવી, હું નહીં માનું તો મારા સમાજમાં મારો બહિષ્કાર થઈ જશે, મારા સમાજની અંદર મારો એકડો
નીકળી જશે,
અથવા મારા સગા સંબંધીઓ મારી સાથેનો સંબંધ તોડી નાખશે, દીકરીનું હપણ તૂટી જશે, દીકરાનું હપણ તૂટી જશે, રેવાય છે એ પ્રતિકૂળ થઈ જશે, અથવા દુઃખી કરી નાખશે દીકરીને, ફલાણું કરશે, આમ કરશે, એ કોઈ ભયથી કાંઈ અંગીકાર કરવા જવાનું ઓછું છે માટે ત્યાગી છે, એમ વિવેક નથી,
બરોબર,
વિવેક નથી. કોઈ જૂતા રવા સાધુ નો વેશ લઈને આવે તમારી પાસે, ત્યાગી છે ને, ત્યાગ કરીને આવ્યો છે ને આપણી પાસે, ક્યાં કોટ પાટલું કરીને આવ્યો છે, એ દુકાનદારી ચાલે છે, ત્યાગના વેશમાં દુકાનદારી ચાલે છે, એ સાબિત કરવાની આજે જરૂર નથી. ધર્મ આસ્થાનો પ્રાય દુકાનદારી થઈ ગઈ છે, એ સિવાય બીજું કઈ જો દેખાય, દેખાતું હોય તો આ તો ચોખ્ખું દેખાય એવું છે. જરાય ન કરવો, પ્રશ્ન પૂછવાની છે, ચોખ્ખું કરવું,
ચોખ્ખું કરવું,
ગંધ ન રહી જાય પાછી, જરાય ન કરાવીને થોડો કરવાનો પ્રશ્ન નથી. ભયથી ને સમાજના ભયથી નું, કોઈના રાજાના ભયથી નું, કોઈ
નહીં,
આજ્ઞાથી ને અમારા પિતાશ્રી કહે છે માટે અમારે કરવું પડે છે, અમારા ધણી કહે છે માટે પત્નીને કરવું પડે છે, એ વાત કે અમારા એ કોઈ ગુરુ કહેવાય, મોટા કહેવાય, ધર્મના વડા કહેવાય છે માટે કહેવું કરવું પડે, અમારા સમાજના નેતા છે માટે, રાજાની આજ્ઞા છે માટે, એ કાંઈ એમાં ચાલે
નહીં,
રાજાની આજ્ઞા એને ચાલે, બીજાની આજ્ઞા એને ચાલે, કોઈ ચિંતા નહીં. સ્નેહથી રાગ વશ શું કરીએ ભાઈ, અમારે સંબંધ ઘણો સાથે, અમારા વિવાહ છે, વિવાહનો સંબંધ છે, અથવા અમારા પરમ મિત્ર છે, જૂના મિત્ર છે, ઘણો સંબંધ છે, માટે અમારે કુદેવ કુગુરુ અથવા એને અમે અનુસરીએ છીએ, અથવા વિનય કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ, આ જાય છે ના હોય એટલે કથામાં જાય, સત્યનારાયણની કથામાં જાય, રામપારાયણમાં જાય, કેમ કે અમારે શું કરીએ ભાઈ, અમારા સગા થઈ ગયા, સગાને સગાએ રાખ્યો હોય ને એના ઘરે પ્રસંગ હોય પછી જવું પડે કે નહીં, પણ એવા સગા કર્યા શું કરવા તે, અને કર્યા તો તારે એને બે હાથ જોડીને કહ્યું કે માજન મારા મા બાપ પણ મારી કીધી નહીં કરે, ધર્મના બાબતમાં તો તમે કદાચ તો એ બરાબર છે, પણ જન્મની અંદર તો મારો અધિકાર અબાધિત રહેશે. સંબંધ તમને મંજૂર હોય તો સંબંધ ચલાવો, ન મંજૂર હોય તો અમારા ઘરે આવો, એ આંખ માથા ઉપર છે. તમે કહેશો તો તમારે ત્યાં આવશે, નહીં કહેશો નહીં આવે. આવે તો આપણે એને આવો એમ કહીએ, આવો પધારો, બેસો, ચા પાણી નાસ્તો કરો, જમો, એમાં કઈ વાંધો નહીં. પણ ધર્મ બુદ્ધિ એને પ્રણામ અને વિનય કરવા ના હોય શકે. સમ્યક દ્રષ્ટિ ન થવું હોય અને સમ્યક દ્રષ્ટિ થયા હોય એનાથી વિરુદ્ધ ચાલવું હોય તો બીજી વાત. સમ્યક દ્રષ્ટિ કરતા નથી એમ કહેવાનું કારણ એ છે કે જેને અનુસરવું હોય એને આમ કરવું, એ કરે છે એમ કરવું, એ કરે છે એનાથી વિરુદ્ધ કરવું સમ્યક દ્રષ્ટિ છે. પછી અમે તો વિરુદ્ધ જ કરીએ ને, કે જઈશ ક્યાંય નું ક્યાંય પત્તો લાગશે
નહીં.
સમ્યક દ્રષ્ટિ આમ કરતા નથી એમ કહેવા વસ્તુ શું માગે છે? સમ્યક દ્રષ્ટિને બોધ આપે છે. મિથ્યા દ્રષ્ટિને સમજાવે છે કે જો ભાઈ સમ્યક દ્રષ્ટિ આમ કરતા નથી માટે તું પણ એમ કરીશ નહીં.
બરોબર એમ જ છે. વાહ
વાહ, એ વાત રે સમ્યક દ્રષ્ટિ માટે, અમારા માટે નહીં, એવું હિંદુ લેવા માટે એ વાત કહી
નથી.
એ તો ભાઈ થઈ ગયો ને, તારે પ્રશંસા દે છે
એમાં શું વિચારવું?
એમાં હું ચાર માખણી રાખી લેવા. એટલી બધી પ્રશંસાનો શોખ હોય તો ખુશામત કરો ને રાખવા. જીવને નિંદાનો એટલો બધો ભય છે કે સત્યને અંગીકાર કરતા મારી નિંદા થશે એમ જો એને લાગે ને તો કે સત્યને છોડી દો, નિંદા ન થવી જોઈએ. સત્યને છોડી દો, નિંદા ન થવી જોઈએ. એ વાત તો કોઈ રીતે કરવાની જ અને શું જગતમાં બધાને બધાની પ્રશંસા મેળવી શકે કોઈ દિવસ બનવાનું નથી. ને ભૂતો ને ભવિષ્યથી ગમે તેવું કર, તું ઉદાર થઈને આ મોટા ઉદારી સંપત્તિ તો લોકો તને મૂર્ખ કહેશે. આ ઉદાર નથી,
ઉડાવ છે.
હા ઉડાવ છે, બધું ઉડાડી દીધું. ગુણને પણ અવગુણ કહેનારા જગતમાં એના માટે કહેવત થઈ ગઈ છે કે દુનિયા દોરંગી. ગુજરાતમાં હિન્દીની વાત છે, દેશ તો હિન્દીનું છે. દુનિયા દોરંગી, બેરંગી દુનિયા છે. આમ કે કરો તો આમથી કે, આમ કરો તો આમથી કે. એક બાજુ એને કાંઈ ગુણ છે એમની કે દોષ તો ગમે ત્યાંથી કાઢશે. એને દોષ દ્રષ્ટિવાળાને તો દોષ જ દેખાશે, એને તો ગુણમાં પણ દોષ દેખાશે. એનો તો કોઈ ઉપાય છે, એને તો જે રંગના ચશ્મા ચડાવ્યા છે એવું જ એને દેખાવાનું છે.
ગુરુએ તો મોટી પ્રશંસા કરી, ભગવાન છો. ગુરુએ તો કીધું ભગવાન છો એમ કીધું, મોટી પ્રશંસા કરી. પછી આને હું કરું? હવે
વિતરાગ દેવ જિનેન્દ્ર પરમાત્મા એમ કહે કે હે ભવ્ય, તારી જાત તપાસ તો તું અમારા જેવો છો, જીન સોઈ આત્મા. તો ત્યાં એને જિનેન્દ્ર ની પ્રતિમા પ્રશંસા ની ગમતા કરવામાં આવે નથી. પણ ઓલા દાદીન ને માયકાંગલા હોય, ભિખારા જેવા હોય, એ બધાની પ્રશંસા એને જોઈ છે. ઘણા ની પ્રશંસા જોઈ છે, પણ ઘણા છે કેવા એ તો જોતું. લહી ભવ્યતા મોટું માન, ભગવાન ના જ્ઞાન માં એમ આવ્યું કે તમે ભવ્ય છો, અમારા જેવો થવા લાયક છો. આથી મોટું માન કેવું બીજે લાગે જોઈએ કે તમે બીજા પામર પ્રાણીઓની પાસે માન ની ભીખ માંગે છો
તો ભિખારા.
એ તો જેમ કૂતરો ઘરે ઘરે બટકા માટે ફરે છે એમ આ જીવ જગત ના બીજા પામર પ્રાણીઓ પાસે માન ની ઘરે ઘરે ભીખ માંગે છે. તું મને માન દે, તું મને તું દે, તું મને માન દેજે, તું મને મારી નિંદા કરે, તું મને મારી પ્રશંસા કરજે. આનંદ હિન્દીએ તો એને કુકર આશા ધારી એમ કહ્યું, કુતરાની જેમ કુતરાની જેમ આશા ધારણ કરે.
બરોબર.
એ સ્નેહથી પણ કુદેવ કુઆગમને પૂરીને પ્રણામ કે વિનય કરવા દેવા
નથી.
રડાવે છે અમારા એવા મોટા ગ્રાહક છે એને ત્યાં પ્રસંગ હોય ત્યારે અમારે હાજરી આપવી પડે. એ ફાળો લખાવવા આવે ત્યારે અમારે નોંધાવવું પડે. મિત્ર અમારો વેપાર તૂટી જાય. હવે તારો વેપાર વાળા પૂર્વ પૂર્ણ ઉદય થી હાલે છે એને લઈને હાલતો એ તૂટી જશે તો ભૂત મને મરશે તો ફલિત ઉભો એમાં કઈ દીવા જેવું ભૂતાવળમાં એક ભૂત ન દેખાય ત્યાં પાસે ફલિત દેખાય, મને ફલિત ન દેખાય તો ભૂત દેખાય. એવું બધો વેપાર તો એવી ચીજ છે. એક ઘરાક ના આવે તો બીજો આવે, બીજો નો આવે તો ત્રીજો આવે, કોઈ શાશ્વત તો રહેવા ના.
પણ
પોતાની દીનતા અને પોતાની અવિવેક ને કારણે જીવ કુદેવ કુઆગ અને કુલિંગી વેશ ધારીને પણ પ્રણામ કરે છે, વિનય કરે છે, એને તો સમ્યક દર્શન થવાનો કોઈ અવસર નથી. એને ધર્મ પ્રાપ્ત થવાનો, ધર્મની નજીક જવાનો એને કોઈ અવસર નથી. સામાન્ય આત્માર્થી જીવને પણ એટલી તો નિર્ભયતા હોય છે, વિચાર બળ તો એટલું સહેજે સહેજે હોય છે. સામાન્ય આત્માર્થી હોય પણ વિશેષ આત્માર્થી તો જુદી વાત છે. સમ્યક દર્શન જુદી વાત છે. કે કોઈ ભયથી કે લોભથી કે સ્નેહથી કુદેવ કુગુરુ કુઆગમ અમારા કુળમાં અમે એમ તો કુળમાં જન્મા એટલે શું થાય એમ તો એવું રહે જ ને કે બિલકુલ થાય. જો તમને સમજણ આવી હોય તો એ કુળ ધર્મની કુળ પરંપરાને ચલાવી દેવાની હોય શકે. કોઈ તને ન તો કુટુંબ પરિવાર, ન તો કોઈ સમાજના સંબંધો, ન તો કોઈ સ્નેહના સંબંધો, ન તો કોઈ પણ પ્રકારના અન્ય જીવોના કારણે જો તું કરતો હોય તો શું કુગતિમાં જવાના પરિણામ કરે છો? એ કુગતિના દુઃખથી કોણ તને છોડાવશે? કોઈ તને છોડાવવા આવી શકશે
નહીં.
માટે શરમ અને શ્રેય શરમ છોડીને ત્યાં શ્રેય શરમ કોઈનું કામ નહીં આવે. નારકાદીમાં જવાનું થશે, એક્સપિરિયન્સમાં જવાનું થશે, કુદેવમાં
ત્યાં
દુઃખમાંથી કોઈ છોડાવવા નહીં આવે ને ત્યાં કોઈની શ્રેય શરમ પહોંચશે
નહીં.
માટે કોઈની શ્રેય શરમમાં આવીને વિતરાગ માર્ગમાં નિમિત્તભૂત છે એવા દેવગુરુ શાસ્ત્રને ગૌણ કરવા યોગ્ય તો નથી, પણ એને બીજાને મુખ્ય કરવા યોગ્ય પણ નથી. બીજાને મુખ્ય કરે એટલે આપોઆપ આ ગૌણ થઈ જાય છે. અમે તો અહીંયા આવીએ છીએ ને ત્યાંય જઈને અહીંયા આવીએ, બેને મુખ્ય કરીએ છીએ એટલે એ વાત નથી.
એ
બધી ગડબડ છે. એ વિષયની અંદર પણ સ્પષ્ટ સમજણ હોય તો તે પ્રકારનો સમ્યકને બાધક એવો દોષ ન થાય. નહીતર આ દોષ છે એ સમ્યકને બાધક થાય એવો દોષ છે. એટલે સમ્યક દ્રષ્ટિ કરતા નથી હું કહું. સમ્યકને બાધક છે. નહીતર દોષમાં તો ચારિત્ર દોષ પણ અનેક પ્રકારના એવા છે કે જે હોય તો સમ્યકને બાધક થતા
નથી.
આ સમ્યકને બાધક થાય એવું
દેવાદિદેવ સિમંદર ભગવાન નો જય હો. પરમ કૃપાળુ શ્રી કાનપુર દેવ નો જય હો. વિતરાગી દિગંબર જિન ધર્મ નો જય હો.